परिक्रमा के क्यासे। ज्ञानी धर्मात्मा ने भगवान नी पूजा भक्ति वगैरह ना भाव आवे, पण तेनी दृष्टि राग रहित ज्ञायक आत्मा ऊपर पड़ी छे, तेने आत्मानु भान छे, ते भान मा तेने सतत धर्म वर्ती रह्यो छे, साचू समझे, तेने वितराग देवशास्त्र गुरु ऊपर भक्ति नो प्रशस्त राग आव्या विना रहेशे नहीं। मुनिराज ने पण एवा भक्तिना भाव आवे छे। जिनेन्द्र प्रभुना नाम स्मरण थी पण चित्त भक्ति भाव थी उछली जाय छे। अंतरमा वितरागी आत्मानु लक्ष्य थाय अने बहारना आकरा राग न टळे, ए केम बने? भगवानी भक्तिना भावनो निषेध करी जे खावा पीवा वगैरेना फूंडा राग में जोड़ाय ते तो मरी ने दुर्गति में जशे। मरु स्वरूप ज्ञान छे, राग मारु स्वरूप नथी। एम जे सत्य ने जाने छे तेने लक्ष्मी वगैरे पर पदार्थनी ममता ऊपर सेज काप मुकाई जाय छे, ने भगवानी भक्ति प्रभावना वगैरे ना भाव उछले छे। छता त्यां ते जाने छे के आ राग छे, आ कई धर्म नथी। अंतरमा शुद्ध चिदानंद स्वरूप ने जाणीने ते प्रगट कर्या विना जन्म मरण टळशे नहीं। क्रमांक 82, धर्म पण ज्ञानी ने थाय छे, અને ઊંચા પુણ્ય પણ જ્ઞાનીને જ બંધાય છે। અજ્ઞાનીને આત્માના સ્વભાવની ખબર નથી, તેથી તેને ધર્મ પણ નથી ને ઊંચા પુણ્ય પણ નથી। તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, બળદેવ પદ, તે બધા પદ સમ્યક દ્રષ્ટિ જીવોને જ બંધાય છે। કારણ કે જ્ઞાનીને એમ ભાન છે કે એક મારો નિર્મળ આત્મ સ્વભાવ જ આદરણીય છે, તે સિવાય રાગનો એક અંશ કે પૂતગલનો એક રજકણ પણ આદરણીય નથી। આવી પ્રતીતિ થતાં હજુ સંપૂર્ણ વિતરાગ થયો નથી, તેથી રાગનો ભાગ આવે છે। તેમાં ઊંચી જાતનો પ્રશસ્ત રાગ આવતા તીર્થંકર, ચક્રવર્તી વગેરે ઊંચી પદવીઓ બંધાય છે। ક્રમાંક 83, અંતરના ઊંડાણમાંથી રુચિને લગ્નિ લાગવી જોઈએ। જો આત્માના લક્ષ્ય 6 માસ યથાર્થ ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં। ક્રમાંક 84, શરીર શરીરનું કામ કરે છે ને આત્મા આત્માનું, બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે। શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી જ થાય છે, એમાં માણસના હાથની વાત ક્યાં છે? આત્મામાં પણ રાગ ને જ્ઞાનના પરિણામ થાય છે, તે આત્મા પોતે કરે છે। ત્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બંને પદાર્થ સ્વતંત્ર છે। ત્યાં બહારના કામ કેટલા સરેળે ચડાવ્યા, આટલા કર્યા અને આટલા છે, એ વાતને સ્થાન જ ક્યાં છે? ક્રમાંક 85, હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપભાવ છે, પણ દયા, દાન, પૂજા, ભક્તિ વગેરેનો શુભ રાગ પણ પરમાર્થે પાપ છે। કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે। અરે પાપને તો પાપ સૌ કહે છે, પણ અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ કહે છે। શ્રી યોગિન્દુ દેવે કહ્યું છે ને, જો પાવું વી સો પાવું મુણી સૌ કો વી મુણે, જો પુણનું વી પાવું વી ભણઈ સો બુહકો વી હવે। બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે। ક્રમાંક 86, જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ નિજ તત્વની દ્રષ્ટિ કરતા, ત તેમાં નવતત્વરૂપ પરિણમન તો છે નહીં. ચેતના સ્વભાવ માત્ર જ્ઞાયક વસ્તુમાં ગુણભેદ પણ નથી. તેથી ગુણભેદ કે પર્યાય ભેદને અભૂતાર્થ જૂઠા કહી દીધા. પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષ્ય આશ્રય કરવા માટે જૂઠી છે. દયાદાન વગેરે ભાવ તો રાગ છે, તે લક્ષ્ય કરવા લાયક નથી. પણ સંવર નિર્જરા રૂપ વિતરાગ નિર્મળ પર્યાય પણ લક્ષ્ય આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક, આલંબન લેવા લાયક તો એકમાત્ર ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવ છે. ક્રમાંક 87. લોકો કુળદેવને હાજરા હજુર રક્ષણ કરનાર માને છે, પણ તું અંદર માલવાળો છો કે નહીં? ત્રિકાળી સ્વાધીન સ્વભાવના લક્ષ્ય અંદર તો જો. ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન જ્ઞાયક આત્મા કે જે જ્ઞાતા સ્વરૂપે સળંક જાગ્રત છે, તે જ હાજરા હજૂર દેવ છે. તેની જ શ્રદ્ધા કર, પરનો આશ્રય છોડ. પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર. સ્વભાવના જોરે એકાગ્રતા કર. શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ. એ જ મોક્ષ માર્ગ છે. ક્રમાંક 88. ભાઈ, તું પંચમ કાળે ભરત ક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો, તેથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો. તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો. જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહીં હોય કે બધા જીવો સંસારી છે. ભાઈ, સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ક્રમાંક 89. હું જ્ઞાયક છું એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. આહ, પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે. અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયક તળમાં પર્યાય પહોંચી, એની શી વાત. એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં, ભરોસામાં આવવો જોઈએ કે અહો, એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ. ક્રમાંક 90. શરીરની એક એક તસુમાં 96 રોગ છે. એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કંઈક સગવડતા હોય ત્યાં ઘૂસી જાય છે. પણ ભાઈ, તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કંઈક કરી લે. શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહીં, ને ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ. નાની નાની ઉંમરના પણ હાલ્યા જાય છે, માટે તારું કંઈ કરી લે. શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે, અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે, ત્યાં સુધીમાં આત્મહિત કરી લે છે. ક્રમાંક 91. ધર્મ એટલે શું? ધર્મી જીવ કોને કહેવો? લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે. તો ધર્મ ક્યાંથી થાય? ધર્મ શરીર, વાણી, પૈસા વગેરેથી થાય નહીં, કેમ કે તે તો બધા આત્માથી ભિન્ન અચેતન પરદ્રવ્યો છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. વળી મિથ્યાત્વ, હિંસા, સત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પાપભાવ કે દયાદાન, પૂજા ભક્તિ વગેરે પુણ્યભાવથી પણ ધર્મ થતો નથી, કેમ કે તે બંને વિકારી ભાવ છે. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. તેનો કરનાર આત્મા પોતે જ છે. તે ધર્મ વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ કે જીન પ્રતિમા વગેરે ક્યાંય બહારથી આવતો નથી, પણ નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રય પ્રગટે છે. આત્મા જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે. સત્સમાગમે શ્રવણ મનન દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતા આત્મામાંથી જે અતિન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે તે ધર્મ છે. અનાદિ અનંત એકરૂપ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે, ધર્મી છે, અને તેને આશ્રય જે નિર્મળતા પ્રગટે છે તે અંશ છે, ધર્મ છે. સાધક જીવને આશ્રય અંશીનો હોય છે, અંશનો નહીં, અને વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી, તેના ઉપર વજન હોતું નથી. આલંબન તો સદાય શુદ્ધ અખંડ એક પરમ પારિણામિક ભાવ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. તેના જ આધારે ધર્મ કહો કે શાંતિ કહો, બધું થાય છે. ક્રમાંક 92. જેને ભવનો થાક લાગ્યો હોય, જેને આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય, તેને સાચા ગુરુ મળે છે. ક્રમાંક 93. જે જમીનમાં ક્ષાર હોય તેમાં અનાજ વાવે તો ઉગે નહીં. અનાજ ઉગાડવા માટે જેમ ઉત્તમ ભૂમિ જોઈએ તેમ નિર્મળ તત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ક્રમાંક 94. પ્રત્યેક જીવ પોતાના ભાવને કરે ભોગવે છે, પર વસ્તુને કરતો ભોગવતો નથી. મોઢામાં લાડવાનું બટકું પડે તે વખતે તે જડ લાડવાને ભોગવતો નથી, પણ તેના લક્ષ્ય થનારા રાગને ભોગવે છે. શરીરમાં તીવ્ર રોગ થયો હોય તે વખતે જીવ જડ રોગને ભોગવતો નથી, પણ તેના લક્ષ્ય થનારા દ્વેષને ભોગવે છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ મુખ્યપણે રાગ દ્વેષના કરતા કે ભોગતા નથી, પણ સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે ને તેના આનંદને ભોગવે છે. ક્રમાંક 95. કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મચ્છેદક વચન કહે તો શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ્ય છોડી દેવું, સમતાભાવ કરવો. ક્રમાંક 96. પ્રશ્ન. દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરાવવામાં આવે છે? ઉત્તર. દ્રવ્યમાં અર્થાત તેના દ્રવ્યાંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણામ તો અંશ, તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પર્યાય સર્વથા નથી જ એમ નથી, પર્યાય છે, પણ તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી એમ કહીને તેનું લક્ષ્ય છોડાવી દ્રવ્યનું ધ્રુવ સ્વભાવનું લક્ષ્યને દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થ કહી તેની દ્રષ્ટિ કરાવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી ગૌણ કરી પર્યાય નથી અસત્યાર્થ છે એમ કહી તેનું લક્ષ્ય છોડાવ્યું છે. જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય દ્રવ્ય અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય વસ્તુ તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. ક્રમાંક 97. ભાઈ એકવાર હરખ તો લાવ કે અહો મારો આત્મા આવો પરમાત્મ સ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી, અરે રે હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે? એમ ડર નહીં, મૂંઝા નહીં, હતાશ થા નહીં. એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ, સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ક્રમાંક 98. દેહ તો તને છોડશે જ, પણ તું તું દેહને દ્રષ્ટિમાં છોડ, એની બલિયારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ક્રમાંક 99. આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મ તત્વ છે. અરે રે, ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો. રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દ્રષ્ટિને છોડી દે અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં ત્યાં તારી દ્રષ્ટિને જોડી દે. રાગને તું ભૂલી જા, તારા પરમાત્મ તત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા. અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે, ત્યાં રાગ ને દેહની વાત ક્યાં રહી? એક વાર તો મળદા ઊભા થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતા જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે. ક્રમાંક 100. ખરેખર તો એક પોતે જ છે અને બીજી વસ્તુ છે જ નહીં, હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ છે જ નહીં. કેવળી હો સિદ્ધ હો તે તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહ ધન સ્ત્રી પુત્ર આદિ તો મારા છે જ નહીં, પણ રાગ પણ મારો નથી. જ્ઞાન સ્વરૂપ એકલો હું જ છું એમ જોરાવવું જોઈએ. પ્રશ્ન: હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે? ઉત્તર: જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોશ ને ઉત્સાહ આવે છે, એમ અંદરમાં પોતાના સ્વભાવની હોશ ને ઉત્સાહ આવવો જોઈએ. ક્રમાંક 101. જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે. પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તે બાહ્ય પદાર્થ ખસી જતા ધર્મ પણ ખસી જાય. માટે ધર્મ એવો ન હોય, ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રય થાય છે. આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનના દર્શન કરવા જાય તેમ માની લે છે કે અમે ધર્મ કરી આવ્યા, કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય. અરે ભાઈ, જો બહારમાં ભગવાનના દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનના દર્શન કરે એટલો વખત ધર્મ રહે, ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી જાય. એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહીં. જેવા ભગવાન વિતરાગ છે એવો જ સ્વભાવે હું ભગવાન છું એમ ભાન કરીને અંતરમાં ચૈતન્ય મૂર્તિ નિજ ભગવાનનું સમ્યક દર્શન કરે તો તે પોતાના ભગવાનના દર્શનથી ધર્મ થાય છે. ને એ ભગવાન તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ છે, એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એકવાર પણ એવા ભગવાનના દર્શન કરે તો જન્મ મરણ ટળી જાય. ક્રમાંક 102. સમ્યક દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો છે. તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો અભેદ નિશ્ચય કરે તે જ સમ્યક દર્શન આત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પર વસ્તુની જરૂર પડતી નથી. આટલા પુણ્ય કરું, શુભ રાગ કરું, તેનાથી ધીમે ધીમે સમ્યક દર્શન થશે એ વાત ખોટી છે. કોઈ બાહ્ય ક્રિયા કરે, જાપ કરે, હઠયોગ કરે તો તેનાથી તેને કદી પણ સહજ ચૈતન્યમય શુદ્ધાત્મ સ્વભાવ પ્રગટે નહીં, ધર્મ થાય નહીં. ધર્મ તો આત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે. ક્રમાંક 103. અહો, અડોલ દિગંબર વૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા અને ચિદાનંદ સ્વરૂપ આત્મામાં ડોલનારા મુનિવરો, કે જેઓ છઠ્ઠે સાતમે ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં મગ્ન થયા થકા ઝૂલે છે, તેમનો અવતાર સફળ છે. એવા સંત મુનિવરો પણ વૈરાગ્યની 12 ભાવના ભાવીને વસ્તુ સ્વરૂપ ચિંતવે છે. આહા, તીર્થંકરો પણ દીક્ષા પહેલાં જેમનું ચિંતવન કરે છે એવી વૈરાગ્યરસથી રસબસથી આ 12 ભાવનાઓ ભાવતા કયા ભવ્યને આનંદ ન થાય અને કયા ભવ્યને મોક્ષ માર્ગનો ઉત્સાહ ન જાગે. ક્રમાંક 104. શ્રી અરિહંત દેવ અને તેમના શાસ્ત્ર એમ કહેશે કે પ્રભુ, તું જ્ઞાન માત્ર છો, ત્યાં પ્રીતિ કર ને અમારા પ્રત્યે પણ પ્રીતિ છોડી દે. તારો ભગવાન તો અંદર શીતળ શીતળ ચૈતન્યચંદ્ર જીનચંદ્ર છે, ત્યાં પ્રીતિ કર. ગગનમાં જે ચંદ્ર છે તે શીતળ હોય છે, પણ એ તો જળની શીતળતા જળરૂપ છે. આ શાંત 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 ચૈતન્યચંદ્રની શીતળતા તો અતિન્દ્રિય શાંતિમય છે. એકલું શાંતિનું ઢીમ છે, તેને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો, બંને એક જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રીતિવંત બન. ક્રમાંક 105. અહો, આ તો વીતરાગ શાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગ માર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગ સ્વરૂપ છે ને તેના આશ્રયે જ વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભ રાગ હો કે અશુભ બંને પરના આશ્રય થાય છે. સ્વયં અપવિત્ર છે અને દુઃખરૂપ છે માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતા તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ, માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય, આવું જ વસ્તુ સ્વરૂપ છે. ક્રમાંક 106 દ્રષ્ટિનો વિષય દ્રવ્ય સ્વભાવ છે. તેમાં તો અશુદ્ધતાની ઉત્પત્તિ છે જ નહીં. સમકીતીને એકે અપેક્ષાએ અનંત સંસારનું કારણ એવા મિથ્યાત્વ ને અનંતાનું બંધી કશાયનો બંધ નથી. પણ એના ઉપરથી કોઈ એમ જ માની લે કે એને જરીય વિભાવ તેમજ બંધ નથી જ, તો તે એકાંત છે. અંદરમાં શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ હોવા છતાં હજુ આસક્તિ છે, તે દુઃખરૂપ લાગે છે. રુચિ ને દ્રષ્ટિ અપેક્ષાએ ભગવાન આત્મા તો અમૃત સ્વરૂપ આનંદનો સાગર છે. એના નમૂનાના વેદન આગળ શુભ ને અશુભ બંને રાગ દુઃખરૂપ લાગે છે. અભિપ્રાયમાં ઝેર ને કાળો સર્પ લાગે છે. ક્રમાંક 107 જીવ એકલો આવ્યો, એકલો રહેશે અને એકલો જાય છે, તે એકલો જ છે. તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ, આ શરીરના રજકણી પડ્યા રહેશે અને આ મકાન મહેલ પણ બધા પડ્યા રહેશે. એમાંથી કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે. પ્રભુ, તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે. તું તારા એકત્વ વિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. ક્રમાંક 108 જૈન ધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી જ જૈન ધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ, આવા શુદ્ધ ભાવ વડે જ જૈન ધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર અને રાગને પુણ્યને ધર્મ ન માન. જૈન ધર્મમાં તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે. તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની જ, એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. ક્રમાંક 109 પર્યાય દ્રષ્ટિ કાઢી નાખીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરી તે બીજાને પણ દ્રવ્ય દ્રષ્ટિએ પૂર્ણાનંદ પ્રભુ જ જુએ છે. પર્યાયનું જ્ઞાન કરે પણ આદરણીય તરીકે દ્રષ્ટિના આશ્રય રૂપે તો તેને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય જ છે. ક્રમાંક 110 પરમ પારિણામિક ભાવ છું, કારણ પરમાત્મા છું, કારણ જીવ છું, શુદ્ધો ઉપયોગો અહમ, નિર્વિકલ્પો અહમ. ક્રમાંક 111 એક તરફ વિકારની ધારા અનાદિતી છે ને બીજી તરફ સ્વભાવ સામર્થ્યની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે. વિકારની ધારા વખતે સ્વભાવ સામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવ સામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવ સામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરાનો પ્રભાવ તૂટ્યો ને અધ્યાત્મ પરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈ ને સાદી અનંતકાળ રહેશે. ક્રમાંક 112. એકવાર પરને માટે તો મૃતકવત થઈ જવું જોઈએ, પરમાં તારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ, તું રાગને તથા રચકણને કરી શકતો નથી એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ક્રમાંક 113. કર્મનો વિપાક તે કારણ ને રાગાદી ભાવ થવા તે કાર્ય એમ નથી, પણ અજ્ઞાન ભાવે આત્મા પોતે શુભાશુભ રાગનો કર્તા થયો ને શુભાશુભ રાગ કાર્ય થયો. એ રીતે જડ કર્મનો અભાવ થયો તેથી મોક્ષ દશારૂપ કાર્ય પ્રગટ થયું એમ નથી, પરંતુ જ્ઞાન ભાવે મોક્ષની નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે અને મોક્ષની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે આત્માનું કાર્ય છે.